તારીખ 10/1/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 248
14માંથી 7 વચનો થયા છે. આઠમું વચન છે. સુભાષભાઈ ના પુત્ર મણિભાઈ માટે આ વચનાવલી અમે મોકલી છે. એમાં અમે સંતનો અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે. જો કોઈ મોક્ષ એક જ વૃત્તિ એટલે માત્ર આત્મકલ્યાણના હેતુથી એનું આયોજન કરશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, એટલે સત્પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. એટલા વચનો એમણે આ વચનાવલી માટે 201 પત્રમાં એમણે લીધા છે. સંક્ષેપમાં લઈએ તો જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, તેથી એને સુખની પ્રાપ્તિ નથી થઈ, હંમેશા એને દુઃખ ભોગવવું પડ્યું છે. એ પોતાને ભૂલી જવારૂપ અજ્ઞાન છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી અજ્ઞાનનો નાશ થાય છે એમ કહ્યું છે. પણ એ જ્ઞાનની પ્રાપ્તિ જેને કરવી હોય જ્ઞાનીને ઈચ્છાએ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય એ સહેજે સમજાય એવી વાત છે, પણ જ્ઞાની સંપ્રદાયમાં માનતા નથી. અને જીવ બધા સંપ્રદાયવાસી હોય છે, પોતાનો સંપ્રદાય છોડી શકતા નથી. એમાં મુખ્યપણે લોકલજ્જા અથવા સમાજ પ્રતિબંધ આગળ આવે છે કે લોકો શું કહેશે, આપણે આપણો સંપ્રદાય છોડી દઈશું તો લોકો આપણી ચર્ચા કરશે, આપણી આબરૂ ઓછી થશે, અને સગા સંબંધીઓ બધા આપણા સંપ્રદાયમાં છે એની સાથેના સંબંધોમાં પણ ક્યાંક ખામી પહોંચશે, એકબીજાનો જે સ્નેહ છે એમાં કંઈક ફરક પડી જશે. એવા અનેક કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એટલે જે સંપ્રદાયના ગુરુ છે, આત્મજ્ઞાન જેને નથી એમનો આશ્રય છોડતો નથી, અને એ અનંતાનું બંધી કસાયનું મૂળ છે. એ વાત એમણે ત્રીજા વચનામૃતમાં લીધી છે. અનંતાનું બંધી કસાયનું મૂળ એટલે પરિભ્રમણનું મૂળ. હવે સંપ્રદાયમાં ના ગુરુ પાસે જવું, એ વ્રત ઉપવાસ કરાવે, તો એમાં આપણને નુકસાન શું? આમાં કયું મોટું આપણે પાપ કરીએ છીએ? જેથી એ પરિભ્રમણનું મૂળ કહેવામાં આવ્યું છે. જો આ વાત જીવને સમજાતી નથી એટલી બહુ લાઇટલી હળવાશથી લઈ લઈએ છીએ. આપણે જ્ઞાની પાસે પણ જાવું અને આપણે સંપ્રદાયમાં પણ જાવું, બંને જગ્યાએ જવું, એમાં આપણને વાંધો શું છે, નુકસાન શું છે? કૃપાળુદેવે ધ્યાન ખેંચ્યું છે. કે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એને પરિભ્રમણ અનંતાનું મંદિર કશાયનું મૂળ તો ત્યાં છે, એટલે એને જ્ઞાની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ ઈચ્છવી હોય તો એક નિષ્ઠાએ જ્ઞાનીના સત્સંગને અને એના આશ્રયને આરાધવો જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છા એ વર્તતા અનાદિકાળથી રખડ્યો છે. પોતાની ઈચ્છા એ કયો કે સ્વચ્છંદ કયો, સ્વચ્છંદે ધર્મ સાધન કરીને પોતે ઈચ્છા પ્રમાણે ધર્મ સાધન કરીને અનાદિથી રખડ્યો છે. રખડવાનું કારણ કુટુંબ પરિવાર એ પછી લીધું, પહેલા આ લીધું, આ વચનાવલીમાં બીજી વાત પછી નથી લીધી એવી. ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રમાં જે ભૂલ કરે છે એને સદ્ધર્મમાં સન્માર્ગમાં જિનમાર્ગમાં જ્ઞાનીના માર્ગમાં ચડવા દેતો નથી, એના ઉપર ધ્યાન ખેંચ્યું છે. ફરીથી એમ નથી કહ્યું કે તું વેપાર ધંધો કરે છો અને ગ્રસ્થાશ્રમમાં છો માટે તારો ચાર ગતિનું પરિભ્રમણ થશે, એમ નથી કહ્યું. અહીંયા તો એમ કહ્યું કે તું તારી મેળે ધર્મ સાધન કરે છો, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, જ્ઞાનીના આશ્રયમાં આવતો નથી, માટે પણ એ પરિભ્રમણ થાય છે. રખડપટ્ટી એટલા માટે રહી છે એમ કહે છે. કેમ કે જે માર્ગ નથી એને માર્ગ માને છે, ઉપાય નથી એને ઉપાય માને છે, એ ગ્રહિત મિથ્યાત્વ છે, એટલે તીવ્ર જ્ઞાન છે. વિષય કશાયનો દોષ જીવને દેખાય છે, કોઈ ક્રોધ કરે, કોઈ ચોરી કરે, કોઈ જુગાર રમે, કોઈ દારૂ પીએ તો એ દેખાય છે, પણ અજ્ઞાનનો દોષ નથી દેખાતો. અજ્ઞાનનો અપરાધ કેટલો મોટો છે એ નથી દેખાતો. હવે જે પરિણમન છે જીવનું, એ જીવના પરિણમનમાં લીડિંગ પાર્ટ જ્ઞાનનો છે. જ્ઞાન ઊંધું પડે તો બધું ઊંધું ચાલે. જેમ નેતા ભૂલ કરે તો એને અનુસરનારા બધા ભૂલ કરે, એ જ્ઞાનનું છે. પરિણમનની અંદર લીડિંગ પાર્ટ છે, લીડર છે જ્ઞાન. જ્ઞાન ગોથું ખાય એટલે બધા ગુણો ઊંઘતા ચાલવા માંડે અને જેને નુકસાન પહોંચે. એટલે એમ કહે છે કે અજ્ઞાન છોડવા માટે અજ્ઞાનીનો આશ્રય છોડવો જોઈએ, જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનીનો આશ્રય કરવો જોઈએ. આ વાત સહેજે સમજાય એવી છે, છતાં જીવ લોકલજ્જા આદિ કારણથી એવો ફેરફાર નથી કરી શકતો ત્યાં સુધી એ સ્વચ્છંદથી રખડે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ સાધન કરીને રખડે છે. બે વાત લીધી અમે. એટલે પાંચમામાં એ કહ્યું કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાવ, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ, અજ્ઞાનનો નાશ થવો સંભવતો નથી. આ સ્પષ્ટ વાત છે. પ્રત્યક્ષ જ્ઞાની અને એની આજ્ઞા એ વર્તવું, એ સિવાય અજ્ઞાનનો નાશ થવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી. એવું નથી કે શાસ્ત્રો વાંચે એટલે અજ્ઞાનનો નાશ થઈ જાય. અજ્ઞાનનો નાશ થવા માટે તો જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું એ એક જ એનો ઉપાય છે. એનું કારણ છે કે પરોક્ષ આજ્ઞાઓ તો શાસ્ત્રમાં છે, શાસ્ત્રો પણ જ્ઞાનીઓ લખેલા છે, અને પરોક્ષ આજ્ઞાઓ તો શાસ્ત્રમાં છે પણ એ છેલ્લે કહેશે. બારમામાં જુઓ કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, બારમા વચનમાં છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, એટલે પાત્ર થવા માટે કહી છે. પણ મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ, એ વાત અમને જુદી પાડી છે. નહીતર કોઈ કોઈ જીવો એવો પણ સંતોષ લે છે કે જે મહાજ્ઞાની છે એવા આચાર્યોના શાસ્ત્રો વિદ્યમાન છે એ આપણે વાંચીએ છીએ, તો પછી આપણને એનાથી જરૂર આત્મકલ્યાણ થઈ જવું જોઈએ. પરોક્ષ આજ્ઞા છે એ આત્મકલ્યાણના હેતુથી વંચાય તો પાત્રતા જરૂર પ્રત્યે, પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો એ પ્રત્યક્ષ જ્ઞાનની આજ્ઞા વિના મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી થતો. અથવા પ્રત્યક્ષ જ્ઞાનીના આશ્રય વિના નથી થતો તો એનું શું કારણ? અહીંયા પ્રશ્ન ઉઠવો જોઈએ, એનું કારણ શું? એવું શું છે? એમાં કયું રહસ્ય છે? કયો ભેદ છે? શાસ્ત્રમાં પણ જ્ઞાનીઓ લખી ગયા છે અને એક મોટા મોટા જ્ઞાનીઓ લખી ગયા છે. પ્રત્યક્ષ જ્ઞાની તો એથી નાના જ્ઞાની પણ હોઈ શકે આચાર્યોથી, કેમ કે કૃપાળુ દેવ ગ્રહસ્થ હતા અને આચાર્યો તો ત્યાગી હતા, છઠ્ઠે સાતમે નું સ્થાન વર્તે હતા, પરદેવ ચોથા નું સ્થાન વર્તે હતા. પ્રત્યક્ષ ઉપર કેમ વજન મૂકે છે? કે કેટલીક જે આત્મજ્ઞાન મેળવવા માટેની પ્રેક્ટિકલ સાઈડ છે એ શાસ્ત્રમાં લખાણમાં આવવી સંભવિત નથી. એટલે એમણે એમ કહ્યું કે જિનાગમાંથી શાસ્ત્રો પણ એમ કે છે કે જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું, શું પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એવી આજ્ઞા શાસ્ત્ર પણ કરે છે. શાસ્ત્ર એથી વિરુદ્ધ વાત નથી કરતા. હા તો હે ને, તો ઇસકી ઈચ્છા કહા રહી
હૈ. પછી
એવું પરોક્ષ
તરીકે હા એ વાત દેખત રીતે તો બરાબર નથી લાગતી. પરોક્ષ છે એ પરોક્ષ છે અને પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ આ જગતમાં નથી. પ્રત્યક્ષનો ઓલ્ટરનેટિવ નથી એનો એક બહુ મોટો સમર્થ દ્રષ્ટાંત છે કે જે આપણા વિશ્વના મહાસત્તા છે, જેમ કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, રશિયાના પ્રેસિડેન્ટ છે, બ્રિટનના પ્રેસિડેન્ટ છે, એ લોકો કોમ્યુનિકેશનના સાધનનો ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં રહીને કાંઈ પણ નિર્ણય લઈ શકે, એમાં પ્રત્યક્ષ મીટિંગ કરવાની શું જરૂર? જમાનો ટેરરિસ્ટનો છે. અમેરિકાના પ્રેસિડેન્ટને ભર બજારમાં પણ એને મારી શકાય છે, ખૂન કરી શકાય છે, કેનેડીને માર્યો. એટલે ઘર બહાર નીકળવું એને જોખમ છે, છતાં એને ઘર બહાર ને દેશ બહાર નીકળીને પણ એને મીટિંગ કરવી પડે છે. પ્રત્યક્ષ મીટિંગ કરવાનું શું કારણ? અત્યારે એટલા બધા કોમ્યુનિકેશનના સાધન છે કે સ્ક્રીન ઉપર તમે મીટિંગ કરી શકો છો, એકબીજા પડદા ઉપર એકબીજાને બોલાવીને સામે સામે વાતચીત કરી શકો છો. એનો પણ એ પણ પરોક્ષ છે, એ પણ પ્રત્યક્ષ નથી. એવું શું છે કે પ્રત્યક્ષમાં જે સમજાય છે તે પરોક્ષમાં નથી સમજાતું? એવું કઈ છે ખરો? અને એ પ્રેક્ટિકલ નોલેજ છે. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે. જ્ઞાની પ્રત્યક્ષતાનો દ્રષ્ટાંતની વાત સિદ્ધાંત છે, એ બહુ સૂક્ષ્મ છે. કે જ્ઞાની પ્રત્યક્ષ હોય તો એની પરિણતિ તમને જોવા મળે છે. શાસ્ત્રમાં પરિણતિ જોવા નથી મળતી. શાસ્ત્રમાં શબ્દો અને શબ્દોનું વાચ્ય સમજવાનું રહે છે, પ્રત્યક્ષ નહીં દેખાતો નથી. જ્યારે જ્ઞાની પ્રત્યક્ષ જ્ઞાનીમાં જ્ઞાનીની પરિણતિ જાગ્રત ચૈતન્યની ચેષ્ટા શું જોવા મળે છે. આત્મજાગૃતિ શું? આત્મજ્ઞાન શું? આત્માનો અનુભવ શું? એ વાત છે. એ સૌથી વધુમાં વધુ રહસ્યમય વિષય છે, ટોપ સિક્રેટ. અધ્યાત્મની એક ટોપ સિક્રેટ છે, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. અને એ પરિણતિ એ આત્મરસ છે, એ આત્મરસને ઉત્પન્ન કરે છે. કોઈ પણ તીવ્ર રસ છે એ બીજાના રસને ઉત્પન્ન કરે છે. જ્યાં ખુશખુશાલ વાતાવરણ હોય ત્યાં બધા હસતા હોય, કોઈ મરી ગયું હોય અને જ્યાં શોકાન્વિત વાતાવરણ હોય ત્યાં નવો માણસ જાય તો રોવા માંડે, રહેશે ન શકે ત્યાં, કેમ કે ત્યાં એ જાતનો રસ વર્તે છે બધાના ચહેરા ઉપર. એવી રીતે જ્ઞાનીને જે આત્મરસ છે એ આત્મરસ પ્રગટ થાય છે, એમના સાનિધ્યમાં એ જોવા મળે છે, એમના વચનોથી એમના હભાવથી, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. અને એનેથી જે જ્ઞાન પ્રાપ્તિ છે અથવા એના નિમિત્તે જે પરિણામની ઉત્પત્તિ છે, એ જે પ્રસંગ છે એ પ્રસંગ એ વગર બની શકે એવી સંભવિતતા નથી. જ્ઞાનીને જ્ઞાન વેદન છે અને એ જ્ઞાન વેદનની ઉત્પત્તિ એ જ્ઞાન વેદન જોનારને થાય છે, એ સિવાય જ્ઞાન વેદનની ઉત્પત્તિ નથી થતી, જોવા મળતું નથી. ધનકાવેલું છે જ્ઞાન, જ્ઞાનને વેદે છે એ વિષય અંદરમાં માલુમ પડતો નથી, એના માટે પ્રત્યક્ષ સત્સંગ ઘણું જરૂરી છે. આ તો ટોપ લેવલની વાત થઈ. હવે એના નીચેના સ્તરની વાત લઈએ તો જીવ ડગલેને પગલે ભૂલ કરે છે. હવે એને જો પ્રત્યક્ષ યોગ હોય તો એ પોતાની વાત કરે તો એનો ઉકેલ આવે. ડાક્ટર પાસે જાય ને એમ કે મને અહીંયા દુખે છે તો એનો ઉપાય થાય, પણ ક્યાં દુખે છે બતાવે નહીં તો શું થાય, એની દવા કેવી રીતે કરે? જો દર્દી દર્દ ન બતાવે તો ડાક્ટર એને એનો ઈલાજ કેવી રીતે કરે? તો એ તો પ્રત્યક્ષ વગર થાય ને. એટલા માટે જેને દર્દ થયું છે એને મેડિકલ બુક્સ વાંચવી એ સલાહ ભરેલી વાત નથી, દાપણ ભરેલી વાત નથી. એને સીધી મેડિકલ સ્ટોરમાં જઈને ફાવેલી દવા લઈ લેવી એ પણ સલાહ ભરેલી વાત નથી. એને ડોક્ટર પાસે જઈને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લેવી એ જરૂરી છે. ડોક્ટર જ ન હોય તો એવી બે વસ્તુ કામમાં નહીં આવે, ન દવા કામમાં આવે ન ચોપડી કામમાં આવે, એવી વાત છે. એટલે શાસ્ત્રો પણ એ જ કહે છે કે પ્રત્યક્ષ જ્ઞાની ના આશ્રયમાં તું જા તો જ તને તારો નિવેડો આવે એવું છે, ને બીજી કોઈ રીતે નિવેડો ના આવે એવી પરિસ્થિતિ છે. કેમ કે પ્રેક્ટિકલ નોલેજ નથી, શાસ્ત્રમાં બધું થિયરેટિકલ નોલેજ છે, થિયરી વ્યાખ્યા છે બધી, અને એની અંદર પ્રેક્ટિકલ નોલેજ છે એ આવતું નથી, નથી શકાતું નથી. એ વાત પોતે કરે છે અને એટલા માટે એમને શાસ્ત્રોએ પણ સર્વ જીનાગમાંથી શાસ્ત્રોએ આ વાત કરી છે, એ કહે છે આ વાત એમ કીધું, એમને શાસ્ત્રોની સાક્ષી પણ મૂકી છે. બુદ્ધિશાળી માણસ હોય, સૂક્ષ્મ જ્ઞાન સારું હોય અને શાસ્ત્ર વાંચતા વાંચતા એને કેટલીક વાતો વધારે સમજાય, એ જે નવી વાતો વધુ વાતો સમજાણે એનું માન ચડે તો શાસ્ત્ર કેવી રીતે મારું જ વાંચન કરતા કરતા તને માન ચડી ગયું છે એનો દોષ તારે કાઢવો જોઈએ, એ કે શાસ્ત્ર કેવી રીતે કહેશે? જ્ઞાનીને તો તરત ખ્યાલમાં આવે છે કે આ અહંભાવથી વાત કરે છે, આ મને સમજાય છે એવી રીતે વાત કરે છે, આ તો એને પહેલા કાઢવું પડશે, મને સમજાય છે એ વાત તું પહેલા મૂકી દે, પહેલા જિજ્ઞાસામાં આવ. એટલે કેટલીક વાતો એવી છે કે પ્રત્યક્ષ જ્ઞાની વિના એમાં સુધારો થવો એ સંભવિત નથી, અને બીજી રીતે જીવ આડે રસ્તે ચડી જાય એવી પૂરી શક્યતા રહેલી છે. એટલે ભારદેવે કહ્યું છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એ સિદ્ધાંત ત્રણેય કાળે અફર છે, બહુ સિદ્ધાંતિક વાત કરી છે. પાંચમા વચનમાં તો કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવાની તૈયારી કોની? પણ યોગ્ય છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. તન મન ધનનો ત્યાગ કરીને નહીં, એમ નથી કહેતા કે તું ઘર વેપાર ધંધો છોડી દે અને જ્ઞાનીની ભક્તિમાં જોડા, એમ નથી કહેતા. એને આસક્તિ છોડી સંયોગ સંયોગની જગ્યાએ રહેવા દે. એમાં જે તમે મારાપણાથી જે પ્રેમ છે, રાગ છે, એ મૂકવાની વાત છે. મારાપણો મૂકવાની વાત છે, સ્વામિત્વ બુદ્ધિ ધણી પણ મૂકવાની વાત છે. પ્રારબ્ધ યુગે જે કઈ સંયોગ છે એને પ્રારબ્ધે તમે મેનેજર તરીકે એપોઇન્ટમેન્ટ આપી છે એમ ગણી લે. યુ હેવ ટુ વેલ મેનેજ, બીજું કઈ નહીં. મેનેજર હોય સારી રીતે મેનેજ કરે, પણ મેનેજર હોય ધણી થાય નહીં. એ રીતે તું આસક્તિનો, મારાપણાનો, સ્વામીપણાનો ત્યાગ કરીને તું ભક્તિમાં જોડા. કોઈ ભક્તિમાં જોડાય એમ પણ નહીં. હું તો જ્ઞાનીના ગુણ ગાયા કરું છું અને મને એમના ગુણના ગીતો ગાવા બહુ ગમે છે, માટે હું ગાઉં છું. પછી તન મન ધનને આ શક્તિ એમ નેમ રાખો છો, એ પ્રકારની કન્ડિશનલ વાત છે. જ્ઞાનીની ભક્તિમાં જોડાવા માટેની શરતી વાત છે, કન્ડિશનલ વાત છે. એ રીતે વાતને એમણે મૂકી છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે છે, નહીતર જ્ઞાનીનો સંગ કરી શકે છે. જ્ઞાનીની ભક્તિ ગાઈ શકે છે, ગીત ગાઈ શકે છે, પણ આજ્ઞાનું આરાધન કરી શકતો નથી. કેમ કે જ્ઞાની પ્રતિબંધ છોડાવે છે. જ્ઞાનીની આજ્ઞા ભવભ્રમણના રખડવા માટે આડો પ્રતિબંધ છે, રોકે છે એને. તને બહુ ભ્રમણ નહીં કરવા દઈએ એ બીજા પત્રમાં લીધું છે. જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવા માટેનો પ્રતિબંધ છે, તો અવરોધ કરે છે, નહીં જવા દે તને ભવ ભ્રમણમાં. તો ભવ ભ્રમણમાં ક્યાંથી જાશ? કે તન મન ધન આદિ જે કઈ સંયોગ છે એના ઉપરનો જે તારો સ્વામિત્વપણાથી પકડ છે એ તને પરિભ્રમણ કરાવે છે. ભૂતાપણું થશે ત્યાં તને કરતાપણું થશે, ભોગતાપણું થશે, આધાર બુદ્ધિ આવશે, બધું થઈ જશે. એ પરિભ્રમણનું કારણ છે. બહુ સીધી સાદી વાત છે કે જ્યાં પોતે નથી અને જ્યાં પોતાની સત્તા ચાલતી નથી ત્યાં સ્વામિત્વ પણ કરવું એ તો દેખદ ભૂલ છે. પોતાની હૈયાતીની મર્યાદા પોતાના દ્રવગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે. આથી કે પોતાની હૈયાતી નહીં હોવાથી સત્તા નથી, સત્તા નથી એટલે કાંઈ ચાલે એવું છે નહીં. આ એક સ્પષ્ટ વસ્તુ સ્થિતિ છે. હવે જ્યાં પોતાની સત્તા નથી ત્યાં પોતાની સત્તા ભોગવવી એ દેખીતો અપરાધ છે. આપણે આપણે પાડોશીના ઘરમાં આપણે સત્તા ચલાવો જોઈએ, ચાલે છે? હવે બેન કેમ ભાઈ તમે માથું મારો, અમારા ઘરમાં તમે માથું નહીં મારો. એ તો હું તમારા હિતની વાત કરું છું કે બધી વાત સાચી, પણ તમે તમારી મર્યાદામાં રહીને વાત કરો, સત્તા ચલાવવાની વાત નહીં કરો. આ જીવ શું કરે છે? જે સ્વતંત્ર પદાર્થો છે, બીજા જીવો અને બીજા પરમાણુઓ, એ જગતના સ્વતંત્ર પદાર્થો છે, એના ઉપર પોતાની સત્તા, પોતાનો અધિકાર જમાવવા માંગે છે. અને જયારે ન જાણે ત્યારે એમાં એને કશાય થાય છે, પણ નથી જાણવાનો એ વાત નક્કી છે. અનંત કાળથી અનંત જીવોએ પર પદાર્થો ઉપર કંટ્રોલ કરવા માટે અનંત પુરુષાર્થ કર્યો છે, છતાં એક પરમાણુ કે એક જીવ ઉપર કોઈની સત્તા ચાલી નથી. એટલે જે વસ્તુ અશક્ય છે એને શક્ય કરવા માટે છે, એટલે પોતે દુઃખી થાય છે. દુઃખી થવાનું કારણ જ એ છે. આ પરદેશમાં મલ્ટી મિલિયનર્સ માણસો છે, એ બેચેન શું કરવા છે? એને જે કાંઈ એનામાં રસ લીધો છે, પર પદાર્થ ઉપર સ્વામિત્વ કરવાનો જે રસ લીધો છે, એને આત્માનો જે શાંત સ્વભાવ છે એમાં ડિસ્ટર્બ એને પોતે જ ઉભો કર્યો છે. ડિસ્ટર્બન્સ તો પોતે જ ઉભો કર્યો છે. એને વિજ્ઞાનને ખબર નથી કે આ મારી શાંતિનું ડિસ્ટર્બન્સ કોણે કર્યું. એ મારી પાસે બધું છે છતાં મને ચેન નથી પડતો, નથી પડવાનું. આ બધું મારું છે એ જ તારી શાંતિનું ડિસ્ટર્બ કરે છે. ડિસ્ટર્બન્સ તો એ જ કરે છે, તારા જ પરિણામ કરે છે. વસ્તુ વસ્તુમાં પડી છે અને તારી હોત તો તારી સાથે રહેત, પણ શરીરનો એક પરમાણુ કે બીજા સંયોગનો એક પરમાણુ કે બીજો કોઈ જીવ સાથે તો રહેતો નથી. અમુક કાળ સુધી સંયોગ છે, વિયોગ થઈ જાય છે, પણ સાથે રહેતો નથી. એટલે સાથે રહેવાનું મહેનત કરવી એ જ વ્યર્થ છે અને ખોટી છે. ઠીક છે, કુદરતી વ્યવસ્થા છે ને, જે સંયોગ થયો તો થયો. એ સંયોગની વચ્ચે મારા પણ રાખીને રહેવું કે મારા પણ છોડીને રહેવું એ પોતાની સમજણ ઉપર આધાર છે, બીજું કઈ નથી. સમજણ અને અણસમજણનો જ પ્રોબ્લેમ છે આમાં, સુખી દુઃખી થવામાં. સમજણથી સુખી થાય ને અણસમજણથી દુઃખી થાય. જ્ઞાનીઓ પણ એ સંયોગો મારીએ છે. તીર્થંકર જેવા જ્ઞાની ચક્રવર્તી હતા, શાંતિનાથ, કુંથુનાથ, હળનાથ, ત્રણ ચક્રવર્તી થયા. 12 ચક્રવર્તીમાંથી 3 તો એ હતા. ઇન્દ્રો દેવલોકના ઇન્દ્રો જ્ઞાની છે, સ્વધર્મ ઇન્દ્ર એકાવતારી છે, એ દૈવી વૈભવની વચ્ચે રહીએ છે. તો મારા પણ છોડીને રહીએ છે એટલે એને તકલીફ નથી થાય, પરિભ્રમણ થવાની તકલીફ નથી. સંયોગ તો સંયોગ છે. મારા પણ છોડતા એનો રસ છૂટે છે. તકલીફ જીવના અહીંયા છે, અંદરની જે તકલીફ છે અહીંયા છે, કે જે મારાપણાને લઈને રસ છે એ રસ મીઠો લાગે છે, એટલે જીવ એને છોડી શકતો નથી. પણ એનું ફળ એને ખબર નથી કે આ મીઠું ઝેર છે. આ રસ લઈએ છીએ મીઠું ઝેર છે અને એનું ફળ બહુ ખરાબ છે, એ જીવને ખબર નથી. એટલે ઇન્સ્ટન્ટ એને જે સારું લાગે છે એને મૂકી શકતો નથી. અમારે સગા હતા, નાની ઉંમરમાં 38 વર્ષની ઉંમરે કેન્સર થઈ ગયો ગળાનું. ગળાનું કેન્સર થવાનું શું થયું કે ચેઇન સ્મોકર હતો માણસ, અને ચાનો પણ એટલો જ બંધાણી હતો. અફીણના ગોળવાની ચા પીવા જાય, આખા દિવસમાં 8-10-12 કપ પીવા જોઈએ, એક જગ્યાએ એવી ચા મળે છે ત્યાં. એમને રફીના ગોળવા નાખે એટલે એને થોડું ટોક્સિકેશન થાય અને એને રીછે બીડીને ચા, બીડીને ચા આખો દિવસ ન ખાય તો ચાલે પણ બીડીને ચા જોઈએ. નાની ઉંમરે કેન્સર થયું, એને એટલી બધી તલપ લાગે. ડાક્ટર કે બીડી પીધા તો મરી ગયા સમજી લેજો, સંદાસ મળીને બીડી પીયા ભેગાને ખબર પડી જાય વાસ આવે એટલે. બીડી પીધી પાછી તમે તો પણ મારે ચલાવતું નથી, શું કરવું? પણ હવે ડાક્ટર ના પડે તો હવે 5મી છઠ ક્યાં થવાની છે? શું કે હું 5મા મરવાનો છું તો 6ના દિવસે ક્યાં મરવાનો છું? તો 5મા મરી જ જવાનો છું. તો મને બીડી પીવા દો. આવી હાલત સંસારમાં જીવને પોતાપણાના રસની છે કે કાલે ભયંકર પરિણામ આવશે એ નથી જોતો. આજે મને રસ આવે છે ને આમાં, એ રસ લઈ લે છે. કેમ કે એ પ્રકારનું ટોક્સિકેશન એને થયેલું છે અનંત કાળથી, અનાદિ કાળથી. મારા પણ કરીને તો રખડે છે. હવે છોડવું જરા આકરું પડે છે. તો એક નિષ્ઠાએ, હું 6ઠામાં એ લીધો, એક નિષ્ઠાએ આરાધન કરે, તો જ છૂટી શકે, નહીં તો ન છૂટી શકે. એટલું બળવાનપણું પહેલેથી જ આવવું જોઈએ. અમારા રસ્તામાં ચર્ચા થઈ હતી પરિભ્રમણથી છૂટવાની તીવ્ર ભાવના વેદનાથી વ્યક્ત થાય છે. શેનાથી? પરિભ્રમણની ચિંતા અને વેદનાથી વ્યક્ત થાય છે. એ જ્યાં સુધી જીવને નથી આવતું ત્યાં સુધી ખરેખર પરિભ્રમણથી છૂટવાનો જે પુરુષાર્થ છે ને ઉપાય છે એ જીવ કરતો નથી. એટલે કૃપાળુદેવે એ વાત લખી નાખી કે ભૂતકાળે વર્તમાને કે ભવિષ્યમાં કોઈને આ વિના માર્ગ સૂજે એવું નથી. છૂટવાનો જે માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, એ સૂજે, માર્ગની દિશા સૂજે એવું નથી. અને એ થયા પછી શું કરવું તે સમજાય છે. એ થયા પહેલા શું કરવું એ નક્કી કરી નાખ્યું છે જીવે તો સ્વચ્છંદથી પોતાનું મનમાં એ રીતે આ કરવું ના ન કરવું, આ કરવું ના ન કરવું કહીએ તો, અથવા એનું બીજું પડખું સ્પષ્ટ કરીએ તો, જીવને પરિભ્રમણ માલુમ થાય. પરિભ્રમણના નિમિત્તો છે જેમાં હું રસ લઉં છું, જેની મને આસક્તિ છે, એ પરિભ્રમણના નિમિત્તો છે. ઉપાદાનમાં મારો ભાવ છે. નિમિત્તો ભલે નિમિત્તોની જગ્યાએ હો, મારે અંદરથી ફરી જવું જોઈએ. પોતે ટર્ન લેવાનો છે. પછી કોઈને વિતર્ક આવે, જ્ઞાનીની ભક્તિમાં જોડાવાની વાત કરે છે અને જ્ઞાની થઈને વાત કરે છે પાછા, એટલે વાત થોડી બીજી રીતે ન ફંટાય એટલે સ્પષ્ટીકરણ કરે છે કે જ્ઞાની જોકે ભક્તિ ઈચ્છતા નથી. ઈચ્છતા નથી એટલા માટે કે એને કોઈ જરૂર જ છે એ વાતની એમ નથી. કોઈ પોતાની ભક્તિ કરે એવી જરૂરત જ્ઞાનીને નથી, કેમ કે એ તો વિતરાગ માર્ગે જઈ રહ્યા છે. એની કોઈની અપેક્ષા હોય નહીં, અને અપેક્ષા હોય તે જ્ઞાની હોય નહીં. એટલે એ તો અપેક્ષા છોડવાના પુરુષાર્થ તો મુમુક્ષુની ભૂમિકામાં કરે છે, પછી જ્ઞાની થાય છે. કે કોઈ અપેક્ષા કોઈ પણ અપેક્ષા એ દુઃખનું કારણ છે. કેમ કે અપેક્ષા બીજા પદાર્થ પ્રત્યેની છે, એનું પરિણામ સાવ સ્વતંત્ર છે, 100 એ 100% સ્વતંત્ર છે. એની અપેક્ષા રાખવી એ આ જીવની મોટી ભૂલ છે, એ એની રીતે પરિણામ છે. તું તારામાં રહે તો તારા ખજાને શું ખોટ છે? હા પ્રભુ, તું સબ બાતે પૂરા પર કે આશક હા કરે પ્રીતમ, તું કેને બાતે અધૂરા. તું તો કોઈ વાતે અધૂરો નથી, તારામાં આનંદ બેહદ છે, તારામાં સુખ શાંતિ બેહદ છે, અને આ સિવાય તો તને કાંઈ પ્રયોજન નથી. એ તારામાં ભર્યું છે, પણ એના બેભાનપણાને લઈને જીવ સુખ શાંતિ અને આનંદ માટે પરની અપેક્ષા રાખે છે. સુખ મળવાને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે, આમ છે. એટલે એમ કહ્યું, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. જ્ઞાનીની ભક્તિમાં ઉપદેશ પરિણમવાની યોગ્યતાની પ્રાપ્તિ છે. શું યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ ક્યાંય નથી? યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ નથી, કેમ કે જ્ઞાનની વાતો તો પ્રસિદ્ધ છે, પણ યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ નથી. એટલે જીવે પોતાના તરફ જોવું પડે છે કે મારી યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિની છે કે નહીં, અને તો જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે ભલે મોક્ષનો અભિલાષી જીવ હોય તો પણ શું નાની એની ભક્તિ કર્યા વિના એમને નાનીનો ઉપદેશ પરિણમે નહીં, એમ છે. પછી જ મોક્ષ માર્ગની દિશા અલ્પ ભાન આવે છે, તો એ પહેલા તો અલ્પ ભાન પણ ના આવે એવા શબ્દો વાપર્યા છે અમે. જ્યાં સુધી જીવ પરિભ્રમણની ચિંતના ને વેદનામાં આવે નહીં અને એના ઉપાય માટે જોડે નહીં, શું ત્યાં સુધી માર્ગની દિશાનું અલ્પ ભાન પણ થવું સંભાળતું નથી, આવા શબ્દો છે. કેમ કે એને ખરેખર છૂટું છે વાત ત્યારે જ પાકી થાય છે, ત્યાં સુધી પાકી નથી થતી. શું આપણે નથી કહેતો ભાઈ કે વાતો કોઈ ગમે એટલી કરે, પણ ખરો હવે આવે ત્યારે ખબર પડે, ખરો પ્રસંગ ઉભો થાય ત્યારે ખબર પડે ભાઈ ક્યાં ઉભો છે. શું મારે એવો પ્રસંગ બન્યો, હવે આપણે એક મંદિર કરીએ મુંબઈમાં. ક્યાં? મુંબઈમાં જો મંદિર કરવું હોય તો ઓછામાં ઓછા 60-70 લાખનું બજેટ છે. કેટલું? 60-70 લાખનું ઓછામાં ઓછું બજેટ છે. કન્સ્ટ્રક્શન આપણે 15 લાખનું ગણીએ, પણ ત્યાં જમીનના ભાવ એવા છે કે 50 લાખ આસપાસ તો જમીનની અંદર જોઈએ. અરે થઈ જાય કે એમાં શું, તો થઈ જાય કે? મને તો માણસ બહુ હસીલા લાગે છે, કઈક સોર્સ હશે. એમને પોતાની પરિસ્થિતિ નહોતી દેખાતી, તો કઈક સોર્સ સારો એવો હશે, એમાં હું તો થઈ જ જાય કે. અને ગુરુદેવનું નામ મોટું, કે ગુરુદેવની કૃપાથી થઈ જાય કે. એક 10-20 હજાર બાકી રહી ગયા એમના પોતે બોલેલા, એ પૈસા આવવા મુશ્કેલ થતા. આડાવડા ખર્ચા કરો પણ એ 10-20 હજાર આપવાની વાત ન થાય. એટલે માણસને ખબર ક્યારે પડે? પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે માણસ ભૂલે છે શું, એ ભાવ બતાવે છે શું, અને શું કરી શકે છે ખરે વખતે શું, એ વગર ખબર ના પડે. એમ અહીંયા પરિભ્રમણથી છૂટવું છે, પરિભ્રમણથી છૂટવું છે, જન્મ મરણ જોઈતા નથી, બધી વાત સાચી. એને માટે તને જે જે જગ્યાએ આવવું જોઈએ એ જગ્યાએ ન આવે ત્યાં સુધી એ વાત સ્વીકારી શકાય એવી નથી. એટલા માટે એ પત્ર એમણે લખ્યો છે, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન ન થાય. કેમકે અંતરસૂદનો વિષય છે, સૂજન ન આવે કે મારા કયા પરિણામ અહિતકારક છે, મારા કયા પરિણામ હિતકારક છે, એની જે સૂઝ આવવી જોઈએ એ નિર્મળતા જે મતિ જ્ઞાનની છે, એ નિર્મળતા આ વેદનાને જોડના વિના આવતી નથી. બીજી રીતે વિચારીએ તો પરિણામની અંદર અભિપ્રાયનો રોલ બહુ મોટો છે. આ જીવનો સંસારની ઉપાદેયતાનો અને ઉપાસનાનો અભિપ્રાય અનાદિનો ગાઢ અવગાઢ થયેલો છે, તેથી એ અભિપ્રાય બદલ્યા વિના જીવે જે જે ધર્મ સાધન કર્યા એમાં સંસાર થયો, મોક્ષ નો આવ્યો ક્યાંય. એ અભિપ્રાય પહેલો વહેલો બદલાય છે આ વેદનાના કાળમાં. આતરડીમાંથી એને એ વાત ઉઠે છે કે હવે કોઈ ભોગે સંસાર ન જોઈએ, ત્યારે જ એ અભિપ્રાય બદલાય છે કે હવે મારે મોક્ષને જ ઉપાસવો છે, એ જ મારી ઉપાદેયતા છે, એક મોક્ષને માટે જ પ્રયત્ન કરવો. 254માં શું લીધું? મહાશક્તિથી મુંજાઈને એક મોક્ષને માટે જ પુરુષાર્થને પ્રયત્ન પ્રયાસ કરનારો હોય તે મોમોક્ષુ છે. એટલે એવો મોક્ષાભિલા છે, એનું સ્વરૂપ લીધું છે એમણે. એ સ્વરૂપ જ્યાં સુધી પોતે ન આવે ત્યાં સુધી ખરેખર એને સંસાર મૂકવો છે અને મોક્ષ જોઈએ છે એ વાત પાકી થતી નથી. જીવે જીવને જાણ્યો નથી પણ દુઃખ તો ભોગવે છે. દુઃખ તો ભોગવે છે કે નહીં? દુઃખ નો અનુભવ છે કે નહીં? તો અહીંથી પરિભ્રમણ થી મૂકવું એટલે દુઃખ થી મુક્ત થવું, પરિભ્રમણના દુઃખોથી મુક્ત થવું છે. પરિભ્રમણના દુઃખો પ્રત્યક્ષ છે, પોતાને પણ રોગ થાય છે, પોતાને પણ મૃત્યુ આવવાનું છે, બીજા ત્રણ ઇંચ જીવો તો નજર સામે દેખાય છે, નરક ગતિ નથી દેખાતી પણ ત્રણ ઇંચ ગતિ તો સારી રીતે દેખાય છે. એક ઇન્દ્રિય જીવો બે ઇન્દ્રિય જીવો કેવી રીતે સબળે છે, શું હમણાં કૂતરું જોયું, ગલુડી હશે મહિના બે મહિનાનો, એને ઉકારો કરીને પીડ્યું હતું. જો આમ નીચે જોયું તો પીઠ ઉપર આવડું મોટું કાણું પીડ્યું હતું અને અંદર એવું ખંડવતી હતી, સડો થયેલો. એને ત્યાં ડાક્ટરને દવાને કાંઈ એનો તો કોઈ પરિસ્થિતિ નથી, આપણને કોઈ થોડુંક થાય તો એનો આપણે ઈલાજ કરીએ છીએ. એ કોની પણ ગયા, આવડું મોટું કાણું પડી ગયું હતું અંદર, મોટી મોટી આવડી આવડી એવો ખદવતી એવો ખાય, એને અંદરની માટીને ખાય. આ બધા દુઃખો નજર સામે તો જોવા મળે છે, છતાં જોવા આવ્યું તો એકાદી હોસ્પિટલમાં ચક્કર મારી આવું. મનુષ્ય ગતિના દુઃખો જોવા હોય તો હોસ્પિટલમાં ચક્કર એક ચક્કર મારો તો ખબર પડે કે લોકો કેવા કેવા રોગથી પીડાય છે, તિરિયંચો કેવી રીતે પીડાય છે. એક કૂતરો છે, ભૂખ લાગે છે, 5-25 ઘરે ફરે તો એને પેટ પૂરતું ખાવા મળતું નથી, કોઈ વ્યવસ્થા નથી એની પાસે કે આજે હું ખાઈશ, સવારે શું ખાઈશ, કેટલા ક્યારે હું ખાઈશ, આ પરિસ્થિતિ કેમ થઈ? એ પણ જીવ છે, હું પણ જીવ છું, એની એ સ્થિતિ શું કરવા થઈ? કારણ વગર કોઈ કાર્ય નથી. એને નજર સામે વસ્તુ સ્થિતિ છે અને જો જીવને દુઃખથી છૂટવું છે એનો અર્થ જ કહો કે પરિભ્રમણથી છૂટવું છે. એટલે એમાં જીવનું સ્વરૂપ પહેલા જણાય તો પરિભ્રમણની વેદના આવે એવું નથી. પરિભ્રમણની વેદના આવે તો જીવનું જે નિર્મળ સ્વરૂપ છે એ જ્ઞાન નિર્મળ થઈને જાણે, કારણ કે જીવનું મૂળ સ્વરૂપ નિર્મળ છે, મલિન નથી. અને એ નિર્મળ સ્વપદાર્થને જાણવા માટે મતિશ્રુત જ્ઞાનની નિર્મળતા અપેક્ષિત છે. એ મતિશ્રુત જ્ઞાનની નિર્મળતા નથી, અનાદિનું મેલું છે. એ મેલ કાઢવા માટે કયા પ્રકારનો કેમિકલ જોઈએ એવો ડિટર્જન્ટ જોઈએ એ વાત કરતા કરે છે પોતાના અનુભવથી. શું કે તું સૌથી પહેલા આ જગ્યાએ આવ, આ તમે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તારો અભિપ્રાય નહીં બદલાય, તારા જ્ઞાનની નિર્મળતા નહીં આવે, તને શુદ્ધ નહીં આવે કે શું કરવું ને શું ન કરવું, ત્યાર પછી શું કરવું તે સમજાય છે એમ લીધું છે. એટલે બહુ વ્યવસ્થિત વાત કરે છે, આખી યોજના અનુભવ સિદ્ધ બહુ વ્યવસ્થિત છે. અને એ તો તમે હજારો શાસ્ત્રો વાંચો તો પણ આ યોજના ન સમજાય એવી યોજના એમણે ખુલ્લી કરીને મૂકી છે, એમનો બહુ મોટો ઉપકાર છે. જ્ઞાનીઓ ઘણા થયા છે, ઘણી વાતો કરી ગયા છે, પણ મુમુક્ષુની ભૂમિકામાંથી અનંતકાળથી જીવ બહાર નથી નીકળ્યો. અનંતકાળ એમાં કાઢ્યો છે, જ્ઞાન દશામાં અનંતકાળ નથી જવાનો. આત્મજ્ઞાન થયું પછી તો અસંખ્ય સમયમાં મુક્તિ છે, ભલે દેવલોકમાં જાય તો એ અસંખ્ય સમય છે, અનંતકાળ નથી. જે અનંતકાળ જાય છે એ પહેલા જાય છે, જ્ઞાન પ્રાપ્તિ પહેલા જાય છે, અને એમાં જીવ બહુ ગોથા ખાય છે. નહીં તો અને મોક્ષ માર્ગ તો 14 ગુણ સ્થાનથી વ્યવસ્થિત છે, ખુલ્લો છે, કે પહેલો 4th ગુણ સ્થાન આવે, પછી 5મું આવે, પછી 6ઠું 7મું આવે. આવી રીતે ગુણ સ્થાનથી મોક્ષ માર્ગનું આરોહણ તો થઈ શકે છે. એ વાત બહુ વ્યવસ્થિત શાસ્ત્રોમાં છે. મોક્ષોની ભૂમિકામાં મોક્ષ માર્ગ સુધી પહોંચવાની વ્યવસ્થા બનાવવી કહેવી એ તો ઘણા અંતરશોધનનો વિષય છે, ઘણા અનુભવનો વિષય છે, અને ભવ અનુભવથી એમને ઘણા ભવના અનુભવ પછી એ વાતને નિચોડ કાઢીને મૂકી છે. એમને એમ નથી, પોતાને જાતિ સ્મરણ હતું, ઘણા ભવના અનુભવથી એ વાતને એમણે મૂકી છે. અને એ પણ એની આઉટલાઈન છે, અંડરલાઈનમાં તો એક એક સ્ટેજની અંદર જીવ ક્યાં ક્યાં ભૂલ કરે એ તો પ્રત્યક્ષ જ્ઞાની વગર માર્ગદર્શન મળે એવું નથી. એ વેદનામાં હું કેમ નથી આવતો, બધાના જુદા જુદા કારણ, બધાનો ભૂતકાળ જુદો, બધાનો ઇતિહાસ જુદો, બધાની વર્તમાન યોગ્યતા જુદી, એને કેવી રીતે ત્યાં સુધી લેવું, લઈ આવવો, પહેલાં એકડો કેવી રીતે ભૂકાવવો, એ પણ એને સત્સંગ વગર પ્રત્યક્ષ જ્ઞાની વગર સમજાય એવું નથી. આ પરિસ્થિતિ છે. અને ત્યાર પછી પણ એક એક ભૂમિકાની અંદર જે ક્યાં ગોથું ખાય કેવું મુશ્કેલ છે, એમાં પણ એને પ્રત્યક્ષ યોગ બહુ જરૂરી પડે છે. જેમ ગંભીર દર્દમાં અંડર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન ટ્રીટમેન્ટ લેવી પડે એવો વિષય છે. એ તો એક એક શરીર રોગથી મુક્ત થવું છે, આ તો અનંતકાળના ભવરોગથી મુક્ત થવું છે. એટલો મોટો ગંભીર રોગ છે, ક્રોનિક થયેલો, એટલે એમણે બહુ વજન આપ્યું છે. પ્રત્યક્ષ જ્ઞાની જે વજન આપ્યું છે એની પાછળ પણ એમનો અનુભવ છે, એ પોતે પણ તનતોડ મહેનત કરી ચૂકેલા છે અને ફેલ ગયેલા છે, પછી કોઈ જ્ઞાની પુરુષ મળ્યા છે અને પોતે સહજ માત્રમાં મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શક્યા છે, એ એમણે 194 પત્રમાં ઉલ્લેખ કર્યો છે એ વાતનો. શું કે તેથી અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, જુઓ 194 લ્યો, પાછળ જ છે નજીકમાં 259 પાને. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, અચળ પ્રેમની વ્યાખ્યા શું છે ખબર છે, બધા કામ એકોર મૂકીને જે ભાવ થાય એનું નામ પ્રેમ છે. બધા કામ એકોર મૂકીને અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, હમ એ સમ્યક પ્રતીતિ આવતા ભક્તિ થાય છે, એટલે પરમેશ્વર બુદ્ધિ એ ઉપકાર બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદના સેવા છે તેની જ્ઞાન દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ ભૂતકાળમાં સેવ્યો છે વર્તમાનમાં સેવે છે અને ભવિષ્યમાં સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, એટલે એમને પણ કોઈ જ્ઞાની પુરુષ મળ્યા છે અને જ્ઞાન પ્રાપ્તિ ભૂતકાળમાં થઈ છે. એ પેલા એમણે પણ બહુ માથા માર્યા છે, જ્યાં ત્યાં થોડી મહેનત નથી કરી, એ ઘણા ભાવના અનુભવથી એમણે આ વાત મૂકી છે. અને આ માર્ગ અમને થઈ હતી વર્તમાને એ જ માર્ગથી થાય છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે ભવિષ્યમાં પણ, અને સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. માટે જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. આ માર્ગ આરાધીન વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. તો આ માર્ગ આરાધન થયું તો શું કર્યું છે કે જીવે સ્વચ્છંદ રૂપે અંધત્વને સેવ્યું છે. ત્યાં સુધી એ માર્ગનું એને દર્શન થતું નથી. જ્યાં સુધી મારી મેળે કરવું છે, મારી ઈચ્છા પ્રમાણે ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તવું છે, ત્યાં સુધી સ્વચ્છંદ રૂપે અંધત્વ છે. અને એ અંધત્વ એને માર્ગને માર્ગને જોવા દે છે, નહીં દેખાય એને. માટે અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો, દ્રઢ ભૂક્ષિચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત રહેવું, તો માર્ગનું અંધત્વ ટળીને ટળે છે. એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. અવળે માર્ગે ચાલ્યો છે એટલે વેપાર ધંધા કર્યા છે એમ નહીં. જોકે એણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે અને અવળે માર્ગે ચાલ્યો છે એમ કે છે. શું તથાપિ જે કાંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે. શ્રીગ્રામ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને એમના 98 પુત્રને પણ મોક્ષ માર્ગે ચઢાવ્યા છે ત્યાં આ જ ઉપદેશ કર્યો છે. એટલે અમે શું કીધું કે આ કાળની 24ના પહેલા તીર્થંકરે પણ આ જ માર્ગ બતાવ્યો હતો, આ જ રસ્તો ચીંધ્યો હતો એમ કે છે. શું કે હે આયુષ્યમનો, આ જીવે સર્વ કર્યું છે, શું એક નથી કર્યું કે તે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અને રૂડા પ્રકારે કરીને તે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. મુનિઓનું સામાયિક અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં આ સામાયિક છે. થોડું સામાયિક લઈને બેસે એ સામાયિક નથી કે છે, આ સામાયિક છે. અને છેલ્લા કેવડીની વાત કરી, પહેલા કેવડી ઋષભદેવ ભગવાન થયા, એ પહેલા કોઈ કેવડી નથી થયા, એને આ ઉપદેશ કર્યો. છેલ્લા કેવડી કોણ થયા? સુધર્મા સ્વામી, જંબુ સ્વામીને ઉપદેશે છે. મહાવીર સ્વામી પછી જે છેલ્લા કેવડી થયા, કે આખા જગતનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું હતું કે ગુરુને આધીન થઈને વર્તતા એવા આનંદ પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં, સર્વ સ્થળે, એટલે પહેલાના છેલ્લા કેવડીના વચ્ચેના બધા કેવડી લઈ લેવા. અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. લક્ષ એટલે ઇન્ટેન્શન, એ જ ઈરાદો છે. હવે શાસ્ત્રના આશ્રયને ઈરાદાને ન સમજાય, શાસ્ત્ર શું વાંચ્યા? શાસ્ત્ર વાંચ્યા ને એનો આશ્રયને ઈરાદો ન સમજ્યા. અને કૃપાળુ દેવ તો એવા સમર્થ પુરુષ હતા કે શાસ્ત્ર વાંચે એટલે એનો આશય પહેલા તારવી લે. તો એમણે જે શાસ્ત્રો વાંચ્યા, એ સેંકડો શાસ્ત્રનો આશય એમણે તારવીને વાત લખી કે સર્વ શાસ્ત્રનો આશય તો આ છે, લક્ષ્ય તો આ છે. લોકો બીજી રીતે સમજે છે. શું આણા એ ધમ્મો અને આણા એ તવો, એ આચાર્ય સૂત્રનું સૂત્ર મૂક્યું પછી પોતે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે એટલે આશય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી, તેના કારણમાં સર્વથી પ્રધાન કારણ સ્વચ્છંદ છે. પોતાની મેળે પોતાને મનમાંની રીતે ચાલવું એ એક જ એને નડે છે. અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે લોક સંબંધી બંધન, સ્વજન સંબંધીનું બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સકલ સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બંધન તળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. એ વિચારતા અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂજો, અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે, તો ઉપશમ સમ્યક દર્શન થશે. અને ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ કરજો. આ ટોટલ પાછળ ત્યાં લાવીને મૂકી દીધો, બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં, છતાં વિકલ્પ ઉઠે તો જણાવશો કે જેથી કાંઈ યોગ્ય હોય તે જણાવાય. એટલે ઉપશમ સમ્યક દર્શન ઉપશમ ગમે ત્યાંથી થશે. જો આ રીતે તમે કરશો શું તો જરૂર તમને ઉપશમ મળશે. એટલે મિથ્યાત્મનો ઉપશમ થઈને, કેમ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને સર્વથી પહેલા ઉપશમ સમ્યક દર્શન થાય છે, પછી ક્ષોપશમ કે ક્ષાયકમાં આવે. સૌથી પહેલા ઉપશમ સમ્યક દર્શન થાય. એનું કારણ એ છે કે ઉપશમ છે મિથ્યાત્વની જે પ્રકૃતિ છે અને જીવનો જે મિથ્યાત્વ ભાવ છે એ એટલો બધો બળવાન છે, એટલો બધો બળવાન છે કે એને જે બળવત્તર તલતા છે એમાં એ પહેલાં દબાય છે, પહેલાં નાશ નથી કરી શકતો કોઈ જીવ, કોઈ જીવ એનો નાશ ન કરી શકે. એને દબાય દબાય ક્યારે? જોર નબળું પડે ત્યારે. નબળો હોય એ દબાય, સબળો દબાય નહીં. આ તો એટલો બધો સબળો છે કે પહેલાં એને નબળો કરવો પડે છે, અને એને નબળો કરવાની યોજના તે કૃપાળુ દેવની મુમુક્ષુતાની ભૂમિકાનો વિષય છે. એને મિથ્યાત્મને માંદો પાડે પહેલાં, નબળો કરી નાખે, પછી ઉપશમમાં આવે. અને એનો મુખ્ય ઉપાયમાં એમણે આ સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ લીધો છે. એ બધા ઉપાયોમાં આખો જે આરોહણ ક્રમ છે એમાં સર્વથી વધારે એમણે સત્પુરુષના યોગ ઉપર વજન દીધું છે. 254માં પત્રમાં સ્વચ્છંદ પ્રાય દબાવ્યા પછી જે ત્રણ કારણો રહે છે મોક્ષ માર્ગને પહોંચવામાં દોષ રૂપી આડા આવતા, એમાં એમણે મુખ્ય કારણ લીધું છે સત્પુરુષના પરમ વિનયની ઓછપ. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે પરમ વિનય આવે છે. એમાં ખામી ઓછપ હોય છે ત્યાં સુધી પણ પદાર્થ નિર્ણય કે ઓલું જે બીજું કારણ છે જગતના સુખની અલ્પ પણ સુખ છે એ મટતું નથી, અને એ આવ્યાથી ઓલા બે મટે છે. એ ત્રણમાં પણ ઓલાની વાત લીધી છે, એવો પત્ર છે. બહુ વ્યવસ્થિત અનુભવ સિદ્ધ વાતો કરી છે, અને એ રીતે એમણે એ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે. એટલે કોઈ એવી રીતે ખોટો સંતોષ પકડે કે પરોક્ષને આપણે પ્રત્યક્ષ માનીને ચાલીએ તો એથી કાંઈ કામ, પોતાની ભૂલ થાય તો કોણ બતાવે? અમે ભૂલ એવી કોણ બતાવે? એટલે એના ઉપર એક વિચાર ચાલ્યો કે એમને કૃપાળુ દેવ ને કે કોઈ પણ જ્ઞાનીને પ્રત્યક્ષ માનવા હોય તો એમના ઉપદેશને પ્રત્યક્ષ કરવો. એમના વચનો વાંચીએ, મને આ કહી રહ્યા છે, મારી સામે બેસીને મને કહી રહ્યા છે, આ મારા માટે લખ્યું છે. કોઈના માટે હજારો માણસો ભલે વાંચ્યું હોય, લાખો માણસો ભલે વાંચ્યું હોય, મારા માટે જ લખાણું છે એમ અંદરમાં ચોંટી જાય એ વાત, તો એને એ ઉપદેશને પ્રત્યક્ષ વત કરીને અંગીકાર કર્યો. પણ એ પુરુષ પ્રત્યક્ષ નથી તો એના વિયોગની વેદના તને આવવી જોઈએ. તારા સ્વજનના વિયોગની વેદના આવે છે કે નથી આવતી? હે, મારું સ્વજનનો વિયોગ થાય તો વેદના આવે છે કે નહીં? અરે, એક છોકરીને ગામમાં ને ગામમાં વળાવે તો રોવા માંડે છે. કાલ હવાર પછી એને જમવા બોલાવશે દીકરી જમાઈને, પણ તો એને વળાવતી વખતે એકદમ રડી પડે છે માણસ. તો તને પરોક્ષનો પ્રત્યક્ષ કરીને સંતોષ માનવાનો સવાલ ક્યાં છે? વેદના એની આવવી જોઈએ. જો એની વેદના આવે તો આ અત્યારે તને સત્પુરુષ નહીં મળે તો મરીને તું ત્યાં એના ચરણમાં સીધો પહોંચીશ, ત્યાં જ ઉત્પત્તિ થશે તારે. શું જો તને વિયોગ સાયલો હશે તો? પણ વિયોગ નહીં સાલતો હોય તો શું કામનું? તો તને સંતોષ થાય, કાંઈ વાંધો નથી, ભલે એ વિયોગ ગયા, મારે હું વાંધો છે? એનો ઉપદેશ તો છે જ નહીં એમનો. પ્રત્યક્ષના વિયોગ હોવો જોઈએ, વિયોગની વેદના આવવી જોઈએ, અને ઉપદેશને પ્રત્યક્ષ કરીને ગ્રહણ કરવો જોઈએ, અંગીકાર કરવો જોઈએ, એવો પ્રકાર હોય તો તે યથાર્થ છે, નહીતર તો ખોટો સંતોષ માનવા જેવું થઈ જાય. થેન્ક યુ.